આપણે પ્રકટીકરણનું પુસ્તક છઠ્ઠો અધ્યાય વાંચીએ. જ્યારે હલવાની તે સાત મુદ્રામાંની એકને તોડી ત્યારે મેં જોયું તો ચાર પ્રાણીઓમાંના એકને મેં બોલતા સાંભળ્યું. જ્યારે ગર્જના થતી હોય તેવા અવાજથી તેણે કહ્યું કે આવ. મેં જોયું તો જુઓ એક સફેદ ઘોડો હતો ને તેના પર જે બેઠેલો હતો તેની પાસે એક ધનુષ્ય હતું અને તેને મુગટ આપવામાં આવ્યો અને તે જીવતો તથા તે જીતતો તથા જીતવા સારું નીકળ્યો. જ્યારે તેણે બીજી મુદ્રા તોડી ત્યારે મેં બીજા પ્રાણીને એમ કહેતા સાંભળ્યું કે આવ. ત્યારે બીજાએ એક લાલ ઘોડો નીકળ્યો અને તેના પર જે બેઠેલો હતો તેને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની સત્તા આપવામાં આવી જેથી તેઓ એકબીજાને મારી નાખે. વળી તેને એક મોટી તલવાર આપવામાં આવી. જ્યારે તેણે ત્રીજી મુદ્રા તોડી ત્યારે મેં ત્રીજા પ્રાણીને એમ કહેતા સાંભળ્યું કે આવ. ત્યારે મેં જોયું તો જુઓ એક કાળો ઘોડો અને તેના પર જે બેઠેલો હતો તેના હાથમાં ત્રાજવા હતા અને ચાર પ્રાણીની વચમાં મેં એક વાણી એમ કહેતી સાંભળી કે અર્ધે શેર ઘઉં અને અર્ધે ત્રણ શેર જવ, પણ તેલ તથા દ્રાક્ષા રસનો બગાડ તું ન કર. જ્યારે તેણે ચોથી મુદ્રા તોડી ત્યારે મેં ચોથા પ્રાણીની વાણીને એમ કહેતી સાંભળી કે આવ. મેં જોયું તો જુઓ ફિક્કા રંગનો એક ઘોડો તેના પર બેઠેલો હતો. તેનું નામ મરણ હતું અને હાદેશ તેની પાછળ પાછળ ચાલતું હતું અને તરવારથી દુકાળથી મરણથી તથા પૃથ્વી પરના સ્વાપદોથી જગતમાંના ચોથા હિસ્સાને મારી નાખવાનો અધિકાર તેમને આપવામાં આવ્યો. જ્યારે તેણે પાંચમી મુદ્રા તોડી ત્યારે દેવના વચનને લીધે તથા પોતે જે સાક્ષીને વળગી રહ્યા હતા તેને લીધે મારી નાખવામાં આવેલાના આત્માઓને મેં વેદી તળે જોયા. તેઓએ મૂર્તે સાથે પોકારીને કહ્યું કે હે સ્વામી, પવિત્ર તથા સત્ય ઇન્સાફ કરવાનું તથા પૃથ્વી પરના રહેનારાઓની પાસેથી અમારા રક્તનો બદલો લેવાનું તું ક્યાં સુધી મુલતવી રાખીશ? પછી તેઓમાંના દરેકને શ્વેત ધબ્બો આપવામાં આવ્યો અને તેઓને એમ કહેવામાં આવ્યું કે તમારા સાથી સેવકો તથા તમારા ભાઈઓ જો તમારી પાસે માર્યા જવાના છે તેઓની સંખ્યા પૂરી ન થાય ત્યાં સુધી હજુ થોડી વાર તમે વિસામો લો. જ્યારે તેણે છઠ્ઠી મુદ્રા તોડી ત્યારે મેં જોયું તો મોટો ધરતીકંપ થયો અને સૂર્ય નિમાળાના કામડા જેવો કાળો થયો અને આખો ચંદ્ર લોહી જેવો થઈ ગયો અને જેમ ભારે પવનથી અંજરી હાલી ઉઠે છે અને તેના કાચા પર તૂટી પડે છે તેમ આકાશમાંના તારાઓ પૃથ્વી પર પડ્યા. વળી આકાશ વાળી લીધેલા ઓળિયાની પેઠે જતું રહ્યું અને દરેક પહાડ તથા બેટને પોતપોતાને ઠેકાણેથી ખસેડવામાં આવ્યા. જગતના રાજાઓ, મોટા માણસો, સેનાપતિઓ, શ્રીમંતો, પરાક્રમીઓ તથા દરેક દાસ તથા સ્વતંત્ર એ તમામ ગુફાઓમાં તથા પહાડોના ખડકોને ઓર્થે સંતાઈ ગયા. તેઓ પહાડોને તથા ખડકોને કહે છે કે અમારા પર પડો અને રાજ્ય સ્તન પર બેઠેલાની નજર આગળથી તથા હલવાનના કોપથી અમને સંતાડો, કેમ કે તેઓના કોપનો મોટો દહાડો આવ્યો છે અને કોનાથી ઊભું રહેવાય. આમેન.
ઇસ્રાયેલના મુદ્રિત 1,44,000. ત્યાર પછી મેં ચાર દૂતોને પૃથ્વી પર પૃથ્વીના ચાર ખૂણા પર ઉભા રહેલા જોયા. પૃથ્વી પર, સમુદ્ર પર અથવા કોઈ ઝાડ પર પવન ન વાય તેટલા માટે તેઓએ પૃથ્વીના ચાર વાયુને અટકાવી રાખ્યા. વળી મેં બીજા એક દૂતને ઉગમણી દિશાથી ચડતો જોયો. તેની પાસે જીવતા દેવની મુદ્રા હતી અને જે ચાર દૂતોને પૃથ્વી પર સમુદ્રને ઉપદ્રવ કરવાની સત્તા આપવામાં આવી હતી તેઓને તેણે મોટે ઘાટે હાંક મારીને કહ્યું કે જ્યાં સુધી અમે અમારા દેવના દાસોને તેઓના કપાળ પર મુદ્રા કરી ન રહીએ ત્યાં સુધી તમે પૃથ્વીને અથવા સમુદ્રને અથવા વૃક્ષોનો ઉપદ્રવ કરશો નહીં. અને મુદ્રિત થયેલાની સંખ્યા મેં સાંભળી. ઇસરાયલ પુત્રોના સર્વ કુળોમાંના 144,000 મુદ્રિત થયા. યહૂદાના કુળમાંથી 12,000 મુદ્રિત થયા. રૂબેનના કુળમાંથી 12,000, ગાદના કુળમાંથી 12,000, આશોરના કુળમાંથી 12,000, નાપ્તાલીના કુળમાંના 12,000, મનાશાના કુળમાંના 12,000, સિમ્યોનના કુળમાંના 12,000, લેવીઓના કુળમાંના 12,000, ઇસાખારના કુળમાંના 12,000, જબલોનના કુળમાંના 12,000, ઇસફના કુળમાંના 12,000 અને બિન્યામિનના કુળમાંના 12,000 મુદ્રિત થયા. કોઈથી ગણી ન શકાય એટલી મોટી સભા. આ દિનાઓ બન્યા પછી મેં જોયું તો જુઓ, સર્વ દેશમાંથી આવેલા સર્વ કુળના લોકોના તથા ભાષાના કોઈથી ગણી શકાય નહીં એટલા માણસોની એક મોટી સભા. તેઓ રાજ્યાસનની આગળ તથા હલવાનની આગળ ઉભેલા હતા. તેઓએ શ્વેત જબ્બા પહેરેલા હતા અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી. તેઓ મોટે સાથે પુકારીને કહે છે કે અમારો દેવ જે રાજ્યાસન પર બેઠેલો છે તેને હલવાનને કારણને માટે ધન્યવાદ હોજો. સગળા દૂતો રાજ્યાસનની તથા વડીલોની તથા ચાર પ્રાણીઓની આસપાસ ઉભા રહેલા હતા. તેઓએ રાજ્યાસનની આગળ દંડવંત પ્રણામ કરતા દેવની આરાધના કરીને કહ્યું કે આમેન, અમારા દેવને ધન્યવાદ તથા મહિમા તથા જ્ઞાન તથા આભાર સ્તુતિ તથા માન તથા પરાક્રમ તથા સામર્થ્ય સદા સર્વકાળ હો, આમેન. પછી તે વડીલો મના એકે મને પૂછ્યું કે જેઓ શ્વેત જબા પહેરેલા છે તેઓ કોણ છે અને ક્યાંથી આવ્યા છે? તેને તમે કહ્યું કે મારા મુરબ્બી, તમે જાણો છો. તેણે મને કહ્યું જેઓ મોટી વિપત્તિમાંથી આવ્યા તેઓ એ છે. તેઓએ પોતાના વસ્ત્ર ધોયા અને હલવાનના રક્તમાં ઉજળા કર્યા. માટે તેઓ દેવના રાજ્યાસનની આગળ છે અને તેના મંદિરમાં રાત દાડો તેની સેવા કરે છે. અને રાજ્યાસન પર જે બેઠેલો છે તે તેમના પર મંડપ રૂપે રહેશે. તેઓને ફરી ભૂખ લાગશે નહીં અને ફરી તરસ પણ લાગશે નહીં અને સૂર્યની ઝાળ અથવા કોઈ પ્રકારનો તાપ તેઓના પર પડશે નહીં, કેમ કે રાજ્યાસનની મધ્યે જે હલવાન છે તે તેઓનો પારખ થશે અને જીવનના પાણીના ઝરાઓ પાસે તેઓને દોરી લઈ જશે અને દેવ તેઓની આંખોમાંનું પ્રત્યેક આંસુ લોહી નાખશે. પ્રભુ પોતાના વાંચેલા વચનો પર આશીર્વાદિત કરે.
પ્રતિકરણ તેનો 8મો અધ્યાય. મુદ્રા તોડી ત્યારે આશરે એક ઘડી સુધી આકાશમાં મૌન રહ્યું અને દેવની આગળ ઉભા રહેનારા 7 દૂતોને મેં જોયા. તેઓને 7 રણસિંગડા આપવામાં આવ્યા. ત્યાર પછી બીજો એક દૂત આવીને વેદીની પાસે ઉભો રહ્યો અને તેના હાથમાં સોનાની ધૂપદાની હતી અને તેને પુષ્કળ ધૂપ દ્રવ્ય આપવામાં આવ્યું જેથી સર્વ સંતોની પ્રાર્થનાઓ સાથે રાજ્યસંઘની સામેની સોનાની વેદી પર તેને અર્પણ કરે. તે દૂતના હાથમાંથી ધૂપની સંતોની પ્રાર્થનાઓ સાથે દેવની આગળ ચડી. પછી દૂતે ધૂપદાની લઈને તેમાં વેદીનો અગ્નિ ભરીને તેને પૃથ્વી પર નાખી દીધો. ત્યાર પછી ગજનાઓ, વાણીઓ, વીજળીઓ તથા ધરતીકંપ થવા લાગ્યા. પછી જે 7 દૂતની પાસે 7 રણસિંગડા હતા તેઓ વગાડવા સારું તૈયાર થયા. પહેલા એ વગાડ્યું એટલે રક્ત મિશ્રિત કરા તથા આગ થયા અને પૃથ્વી પર ફેંકવામાં આવ્યા અને તેથી પૃથ્વીનો ત્રીજો ભાગ બળી ગયો, ઝાડોનો ત્રીજો ભાગ બળી ગયો અને સઘળું લીલું ઘાસ બળી ગયું. પછી બીજા દૂતે વગાડ્યું ત્યારે આગથી વળતા મોટા પહાડના જેવું કંઈક સમુદ્રમાં ફેંકવામાં આવ્યું એટલે સમુદ્રનો ત્રીજો ભાગ લોહી થઈ ગયો, જેથી સમુદ્રમાંના જીવતા પ્રાણીઓનો ત્રીજો ભાગ મરણ પામ્યો અને વહાણોના ત્રીજા ભાગનો નાશ થયો. પછી ત્રીજા દૂતે વગાડ્યું એટલે દીવાના જેવા બળતો એક મોટો તારો આકાશમાંથી નદીઓના ત્રીજા ભાગ પર તથા પાણીના જરાઓ પર પડ્યો. તે તારાનું નામ કડવાદોના છે અને તેથી પાણીનો ત્રીજો ભાગ કડવાદોના રૂપ થયો અને તે પાણી કડવા થયા તેથી ઘણા માણસો મરણ પામ્યા. પછી ચોથા સૂત્રે વગાડ્યું ત્યારે સૂર્યના ત્રીજા ભાગ પર તથા ચંદ્રના ત્રીજા ભાગ પર તથા તારાઓમાંના ત્રીજા ભાગ પર પ્રહાર થયો કે જેથી તેઓનો ત્રીજો ભાગ અંધકારરૂપ થાય અને દિવસનો ત્રીજો ભાગ તેમજ રાતનો ત્રીજો ભાગ પ્રકાશ સહિત થાય. પછી મેં જોયું તો અંતરિક્ષમાં મેં એક ઉડતા ગરુડને મોટે સાથે કહેતા સાંભળ્યો કે જે બીજા ત્રણ દૂતો વગાડવાના છે તેઓના રણશિંગડા બાકી રહેલા નાદને લીધે પૃથ્વી પર રહેનારાઓને અફસોસ અફસોસ અફસોસ. આમેન.
જ્યારે પાંચમા દૂતે વગાડ્યું ત્યારે મેં એક તારો આકાશમાંથી પૃથ્વી પર પડેલો જોયો. તેને ઊંડાના ખાડાની કૂંચી આપવામાં આવી. તેણે ઊંડાના ખાડાને ઉગાડ્યો એટલે તેમાંથી મોટી ભઠ્ઠીના ધુમાડા જેવો ધુમાડો નીકળ્યો અને ખાડાના ધુમાડાથી સૂર્ય તથા વાતાવરણ અંધરાયા અને ધુમાડામાંથી તીડો નીકળીને પૃથ્વી પર આવ્યા અને પૃથ્વી પરના વિશ્વના જેવી શક્તિ તેઓને આપવામાં આવી અને તેઓને એવું ફરવામાં આવ્યું હતું કે કોઈ લીલોતરીને પણ જળને ઉપયોગ ન કરો. પણ જે માણસોના કપાળ પર દેવની મુદ્રા નથી તેઓને ઉપદ્રવ કરો. વળી તેઓને એવી આજ્ઞા આપવામાં આવી કે તેઓ તેમને મારી નાખે નહીં પણ 5 મહિના સુધી તેમને પીડા કરે. અને વિછુ જ્યારે માણસ ડંખ મારે છે એ વખતની પીડા જેવી તેઓની પીડા હતી. એ સમયે માણસો મરણને માટે તલસે છે પણ તે પામશે જ નહીં અને તેઓ મરવાની બહુ ઈચ્છા રાખશે પણ મરણ તેઓની પાસેથી નાસી જશે. તે તીડોના આકાર લડાઈને સારું સજ્જ થયેલા ઘોડાઓના જેવા હતા અને તેઓના માથા પર સોનાના જેવા મુગટો હતા અને તેઓના મુખ માણસોના મુખ જેવા હતા. તેઓના કેસ અને તેઓના દાંતના દાંત જેવા હતા અને તેઓના પર લોઢાના બખ્તર જેવા બખ્તર હતા અને તેઓની પાંખોનો અવાજ લડાઈમાં દોડતા ઘણા ઘોડાના રથના ગળા જેવો હતો. વિછુઓના જેવી તેઓને પૂંછડી છે અને ડંખ પણ છે અને 5 મહિના સુધી માણસોને ઉપદ્રવ કરવાની તેઓની પૂંછડીઓમાં શક્તિ છે. ઊંડાનું જે દૂધ છે તે તેઓનું રાજ્ય છે. તેનું નામ હિબ્રુ ભાષામાં અબ્દોન પણ ગ્રીક ભાષામાં તેનું નામ અપોલિયન એટલે સંહારક છે. પહેલી આપત્તિ આવી ગઈ છે. જુઓ હવે પછી બીજી બે આપત્તિઓ આવવાની છે. પછી છઠ્ઠા દૂતે વગાડ્યું ત્યારે દેવની સમ્મુખની સોનાની વેદીના શિંગડામાંથી નીકળતી એક વાણી મેં સાંભળી. તેણે જે છઠ્ઠા દૂતની પાસે રણશિંગડું હતું તેને કહ્યું કે મહાનદી પ્રાત પર 4 દૂતોને બાંધેલા છે તેઓને છોડી મૂક. માણસોના ત્રીજા ભાગને મારી નાખવા માટે જે 4 દૂતોને નિર્મિત ઘડી દિવસ મહિના તથા વર્ષને સારું તૈયાર રાખેલા હતા તેઓને છોડવામાં આવ્યા. તેઓના લશ્કરના ઘોડેસવારોની સંખ્યા 20 કરોડ હતી. તેઓની સંખ્યા મેં સાંભળી. આવી રીતે દર્શનમાં મેં ઘોડાઓને તથા તેઓ પર બેઠેલાઓને જોયા. તેઓના બખ્તર અગ્નિ જેવા લાતા તથા ચાંબુડા તથા ગંધકના રંગના હતા. તે ઘોડાઓના માથા સિંહોના માથા જેવા છે અને તેઓના મોંમાંથી અગ્નિ ધુમાડો તથા ગંધક નીકળે છે. એ 3 અનર્થથી એટલે તેઓના મોંમાંથી નીકળતા અગ્નિથી ધુમાડાથી તથા ગંધકથી માણસોના ત્રીજા ભાગને મારી નાખવામાં આવ્યો. કેમ કે ઘોડાઓનું સામર્થ્ય તેઓના મોંમાં તથા તેઓના પૂંછડામાં છે. કારણ કે તેઓના પૂંછડા સાપના જેવા છે અને એ પૂંછડાઓને માથા હોય છે જેથી તેઓ ઉપદ્રવ કરે છે. બાકીના જે માણસોને તે અનર્થથી મારી નાખવામાં આવ્યા નહીં તેઓએ પોતાના હાથની કૃત્યો સંબંધી પ્રસ્તાવ કર્યો નહીં એટલે તેઓએ ભૂતોની તથા સોનારૂપાની પિત્તળની પથ્થરની તથા લાકડાની મૂર્તિઓ જેઓને જોવાની સાંભળવાની તથા ચાલવાની પણ શક્તિ નથી તેઓની પૂજા કરવાનો પ્રસ્તાવ કર્યો નહીં. વળી તેઓએ પોતે કરેલી હત્યાઓ પોતાની જાદુક્રિયા પોતાના વ્યભિચાર તથા પોતાની ચોરીઓ વિશે પ્રસ્તાવ કર્યો નહીં. આમેન.
ભક્તિકરણનું પુસ્તક તેનો 10મો અધ્યાય. પછી મેં બીજા એક બળવાન દૂતને આકાશમાંથી ઉતરતો જોયો. તે વાદળાથી વ્યસ્તિત હતો. તેના માથા પર મેઘ ધનુષ્ય હતું. તેનું મોં સૂર્યના જેવું તથા તેના પગ અગ્નિના સ્તંભો જેવા હતા. તેના હાથમાં એક નાનું ખુલ્લું કરેલું ઓરિયું હતું ને તેણે પોતાનો જમણો પગ સમુદ્ર પર તથા ડાબો પગ પૃથ્વી પર મૂક્યો. તેણે સિંહની ગર્જના જેવા મોટા સાથે પોકાર કર્યો અને જ્યારે તેણે પોકાર કર્યો ત્યારે સાત ગર્જના બોલી. જ્યારે તે સાત ગર્જના બોલી ત્યારે તેઓ જે કહ્યું તે હું લખી લેવાનો હતો, પણ મેં આકાશમાંથી એક વાણી એમ કહેતી સાંભળી કે સાત ગજનાએ જે જે વાતો કહી તેના પર તું મુદ્રા ન કર, તેઓ પર તું મુદ્રા કર ને તેઓને લખ નહીં. જે દૂતને સમુદ્ર પર તથા પૃથ્વી પર મેં ઉભો રહેલો જોયો હતો તેણે પોતાનો જમણો હાથ આકાશ ભણી ઊંચો કર્યો અને જે સદા સર્વકાળ જીવન છે તેણે આકાશ તથા તેમાં જે કંઈ છે તે ને પૃથ્વી પર તથા તેમાં જે કંઈ છે તે અને સમુદ્ર તથા તેમાં જે કંઈ છે તે સર્વને ઉત્પન્ન કર્યું. તેના સોમ ખાઈને તેણે કહ્યું કે હવે વિલંબ થશે નહીં. પણ સાતમા દૂતની વાણીના સમયમાં એટલે જ્યારે તે બગાડવા માંડશે ત્યારે દેવનો મર્મ જે તેણે પોતાના દાસોને એટલે પ્રબોધકોને જણાવ્યો હતો તે પ્રમાણે સંપૂર્ણ થશે. અને આકાશમાંથી જે વાણી મેં સાંભળી હતી તેણે ફરીથી મને સંબોધીને કહ્યું કે જા ને જે દૂત સમુદ્ર પર તથા પૃથ્વી પર ઉભેલો છે તેના હાથમાં જે ઉગાડું ઓળ્યું છે તે લે. મેં દૂતની પાસે જઈને તેને કહ્યું કે એ નાનું ઓળ્યું મને આપ. તેને મને કહ્યું કે આ લે ને તેને ખાઈ જા. તેને ખાધા પછી તે તને કડવું લાગશે, પણ તારા મોંમાં તે મધ જેવું ગળ્યું લાગશે. ત્યારે હું દૂતના હાથમાંથી નાનું ઓળ્યું લઈને તેને ખાઈ ગયો. તે મારા મોંમાં મધ જેવું ગળ્યું લાગ્યું, પણ તેને ખાધા પછી તે મને કડવું લાગ્યું. ત્યારે મને એમ કહેવામાં આવે છે કે ઘણા લોકો તથા દેશો તથા ભાષાઓ તથા રાજાઓ વિશે તારે પ્રબોધ કરવો જોઈએ. ઈશ્વર પિતા તેમના વાંચેલા તથા સાંભળેલા વચનો આશીર્વાદિત કરો. આમેન.
આમેન.